ન્યાયાધીશોનું પુસ્તક એનો છઠ્ઠો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય છઠ્ઠો. ઇસ્રાયેલ પુત્રોએ ફરીથી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, અને 7 વર્ષ સુધી યહોવાએ તેઓને મિદ્યાનના હાથમાં સોંપ્યા. અને મિદ્યાનનો હાથ ઇસ્રાયેલ ઉપર પ્રબળ થયો, અને મિદ્યાનીઓને લીધે ઇસ્રાયેલ પુત્રોએ પોતાને સારું પર્વતોમાં કોતરો, ગુફાઓ તથા ઘડો બનાવ્યા. અને એમ બનતું કે ઇસ્રાયેલીઓ વાવણી કરતા ત્યારે મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા સર્વ તથા પૂર્વ દિશાના લોકો ચડી આવતા, એટલે તેઓની સામે ચડી આવતા. તેઓની સામે છાવણી કરીને છેક ગાઝા સુધી જમીનના પાકનો નાશ કરતા. ઇસ્રાયેલ પાસે અન્ન, ઘેટું, બળદ કે ગધેડું એવું કંઈ પણ રહેવા દેતા નહીં, કેમ કે તેઓ પોતાના ઢોર તથા તંબુઓ લઈને ચડી આવતા. તેઓ તીડની માફક સંખ્યા બંધ આવતા. તેઓ તથા તેઓના ઊંટો અગણિત હતા, અને દેશને ઉજ્જળ કરવાને તેઓ તેમાં પેસતા. અને મિદ્યાનીઓના કારણથી ઇસ્રાયેલ બહુ કંગાળ અવસ્થામાં આવી પડ્યા, અને ઇસ્રાયેલ પુત્ર યહોવાને પોકાર કર્યો. ઇસ્રાયેલ પુત્રોએ મિદ્યાનીઓને લીધે યહોવાને પોકાર કર્યો ત્યારે એમ થયું કે યહોવાએ ઇસ્રાયેલ પુત્રોની પાસે એક પ્રબોધક મોકલ્યો. તેણે તેઓને કહ્યું કે ઇસ્રાયેલનો દેવ યહોવા એમ કહે છે કે હું તમને મિસરમાંથી કાઢી લાવ્યો ને ગુલામીના ઘરમાંથી તમને બહાર લાવ્યો, વળી મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વના હાથમાંથી મેં તમને છોડાવ્યા. તમારી આગળથી તેઓને હાંકી કાઢીને તેઓનો દેશ તમને આપ્યો, અને મેં તમને કહ્યું કે હું તમારો દેવ યહોવા છું. જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોથી તમે ન બીઓ, પણ તમે મારી વાણી સાંભળી નથી. ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબી એઝરી યુવાશનું એલોન વૃક્ષ જે એફરામાં હતું તેની નીચે બેઠો. તેનો દીકરો ગિદિયોન મિદ્યાનોની નજર ન પડે માટે દ્રાક્ષાકુંડની અંદર ઘઉં ઝૂડતો હતો. અને યહોવાના દૂતે તેના દર્શન દઈને કહ્યું, પરાક્રમી શુરવીર યહોવા તારી સાથે છે. ત્યારે ગિદિયોને તેને કહ્યું કે મારા માલિક, જો યહોવા અમારી સાથે હોય તો અમારે માથે આ સર્વ વિપત્તિઓ કેમ આવી પડી છે? યહોવા અમને મિસરમાંથી કાઢી નથી લાવ્યો શું? એમ કહીને અમારા પિતૃઓ તેના જે સર્વ ચમત્કારો વિશે અમને કહેતા હતા તે ક્યાં છે? પણ હમણાં તો યહોવાએ અમને તજી દીધા છે ને મિદ્યાનોના હાથમાં અમને સોંપી દીધા છે. યહોવાએ તેના પર દ્રષ્ટિ કરીને કહ્યું, તું તારા આ બળમાં ચાલ્યો જા ને મિદ્યાનોના હાથમાંથી ઇસ્રાયેલને બચાવ. શું મેં તને મોકલ્યો નથી? તેણે તને કહ્યું, હે પ્રભુ, ઇસ્રાયેલને હું શા વડે બચાવું? જો મનાશામાં મારું કુટુંબ સૌથી ગરીબ છે ને મારા પિતાના ઘરમાં હું સૌથી નાનો છું. યહોવાએ તને કહ્યું કે નિશ્ચય હું તારી સાથે હોઈશ, ને તું જાણે એક માણસને મારતો હોય તેમ તું મિદ્યાનીને મારશે. તેણે તને કહ્યું કે જો હું હવે તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો મારી સાથે વાત કરનાર તે તું જ છે, તેનું મને ચિહ્ન દેખાડ. હું તારી પાસે આવું ને મારું અર્પણ લાવીને તારી આગળ મૂકું, ત્યાં સુધી કૃપા કરીને તું અહીંથી જઈશ નહીં. તેણે કહ્યું કે તું પાછો આવશે ત્યાં સુધી હું અહીં થોભીશ. ગિદિયોન ઘરમાં જઈને એક હલવાન તથા એક એફા લોટની 2 ખમીર રોટલી તૈયાર કર્યા, અને ટોપલીમાં માંસ લઈને તથા એક પ્યાલામાં શેરવો લઈને સીમમાં એલોન વૃક્ષની નીચે તેની પાસે લાવીને તેણે તે અર્પણ કર્યું. દેવના દૂતે તેને કહ્યું, એ માંસ તથા 2 ખમીર રોટલી લઈને આ ખડક ઉપર મૂક ને શેરવો રડી દે. તેણે એમ કર્યું ત્યારે યહોવાના દૂતે પોતાના હાથમાંની છળી લઈને લાકડી લંબાવીને તે માંસ તથા 2 ખમીર રોટલીને અડકાળી, અને ખડકમાંથી અગ્નિએ નીકળીને તે માંસ તથા 2 ખમીર રોટલીને ભસ્મ કર્યા, અને યહોવાનો દૂત અંતર્ધ્યાન થઈ ગયો. ગિદિયોને જોયું કે તે તો યહોવાનો દૂત હતો. ત્યારે ગિદિયોને કહ્યું કે હે પ્રભુ યહોવા, મને અફસોસ, કેમ કે મેં યહોવાના દૂતને મોળામોળ જોયો છે. યહોવાએ તેને કહ્યું કે તને શાંતિ થાવ, બીમા તું મરશે નહીં. ત્યારે ત્યાં ગિદિયોને યહોવાને સારું વેદી બાંધી ને તેનું નામ યહોવા શાલોમ પાડ્યું. તે આજ સુધી અબી એઝેરીઓના એફરામાં છે. તે જ રાતે એમ થયું કે યહોવાએ તેને કહ્યું, તારા પિતાનો બળદ ને 7 વર્ષનો બીજો એક બળદ લે, અને તારા પિતાની બાલની જે યજ્ઞવેદી તે તોડી પાડ ને તેની પાસેથી અશેરા મૂર્તિને કાપી નાખ, અને આ ગઢના શિખર ઉપર રીત પ્રમાણે યહોવા તારા દેવને સારું યજ્ઞ વિધિ બાંધ, અને જે અશેરા મૂર્તિને તું કાપી નાખશે તેને લાકડાથી પેલો બીજો યજ્ઞ લઈને તેનું દહન્યર્પણ કર. ત્યારે ગિદિયોને પોતાના 10 માણસોને લઈને જેમ યહોવાએ તેને કહ્યું હતું તેમ કર્યું, અને એમ થયું કે તે પોતાના પિતાના ઘરમાંથી ઘરનાથી તથા નગરના લોકોથી બીતો હતો એથી દિવસે તો એ કામ તે કરી શક્યો નહીં, પણ રાત્રે તેણે તે કર્યું. નગરના માણસો સવારે ઉઠ્યા તો જુઓ, બાળની યજ્ઞવેદી તોડી પાડેલી હતી ને તેની પાસેની અશેરા મૂર્તિને કાપી નાખેલી હતી ને નવી બાંધેલી યજ્ઞવેદી પર પેલા બીજા બળદનું બલિદાન આપેલું હતું. તેઓએ એકબીજાને પૂછ્યું, એ કામ કોણે કર્યું છે? પછી તપાસ કરીને તેઓ કહ્યું, યુવાશના દીકરા ગિદ્યોને તે કામ કર્યું છે. ત્યારે નગરના લોકોએ યુવાશને કહ્યું, તારા દીકરાને બહાર કાઢ કે તે માર્યો જાય, કેમ કે તેના બાલની યજ્ઞવેદી પાડી નાખી છે ને તેની પાસેની અશેરા મૂર્તિને કાપી નાખી. અને યુવાશે તેની સામા ઉભા રહેલા સર્વ લોકોને કહ્યું, શું તમે બાલના પક્ષમાં બોલશો અથવા શું તમે તેને બચાવશો? જે કોઈ તેના પક્ષમાં બોલે તે સવાર થતા પહેલા માર્યો જાય. જો તે દેવ હોય તો તે પોતે પોતાનો બચાવ કરે, કેમ કે કોઈએ કે તેની વેદી તોડી પાડી છે. તે માટે તે દિવસે તેણે તે દીકરાનું નામ યરુબાલ પાડીને કહ્યું, બાલ તેની સાથે વિવાદ કરો, કેમ કે તેણે તેની વેદી તોડી પાડી છે. ત્યારે સર્વ મિદ્યાનીઓ ત્યાં અમાલેકીઓ ત્યાં પૂર્વ તરફના લોકો એકઠા થયા અને પેલે પાર જઈને તેઓ ઇઝરાયેલની ખીણમાં છાવણી કરી. પણ યહોવાનો આત્મા ગિદ્યોન પર આવ્યો અને તેણે રણસિંગડું વગાડ્યું ત્યારે અબીએઝરના માણસો તેની પાછળ આવવાને એકઠા થયા. વળી તેણે મનાશામાં સર્વત્ર ખેપિયા મોકલ્યા અને તેઓ પણ તેની પાછળ આવવાને એકઠા થયા. અને તેણે આશેરમાં ઝબુલોનમાં તથા નફતાલીમાં ખેપિયા મોકલ્યા અને તેઓને મળવા સામા ગયા. ગિદ્યોને દેવને કહ્યું કે તારા કહેવા મુજબ જો તું મારા હાથે ઇસરાયલનો ઉગારવાનો હોય તો જુઓ, હું ખડીમાં ઘેટાનું ઊન મૂકું અને જો એકલા ઊન પર ઝાકળ પડે ને બીજી બધી ભૂમિ સૂકી રહે તો તેથી હું જાણીશ કે તું તારા કહેવા મુજબ મારે હાથે ઇસરાયલને ઉગારવાનો છે. તેમ જ થયું, કેમ કે બીજે દિવસે સવારે ઉઠીને તેણે ઊન દબાવ્યું ત્યારે ઊન નીચેવતા પ્યાલો ભરાય એટલું ઝાકળનું પાણી નીકળ્યું. અને ગિદ્યોને દેવને કહ્યું, તારો કોપ મારા પર સળગી ન ઉઠે તો હું માત્ર આ એક વખતે બોલું, કૃપા કરીને આ એક જ વખત મને ઊનથી ખાતરી કરવા દે. હવે એકલું ઊન કોરું રહે ને બાકીની બધી જમીન પર ઝાકળ પડે. તો તે રાત્રે દેવે તેમ કર્યું, કેમ કે એકલું ઊન કોરું રહ્યું હતું ને બાકીની બધી ભૂમિ પર ઝાકળ હતું.